सोनागिरी, द्रोणगिरी, नैनागिरी आ बदा सिद्ध क्षेत्र है। बीजा आहाराजी, कपोराजी इत्यादि बीजा बदा गणचंदेरी से सुभोनजी, खंदारगिरी आ बदा अतिशय क्षेत्र है। आवी रीते सिद्ध क्षेत्र અને અતિશય ક્ષેત્રથી જેને કહેવાય કે ભરેલી બધી નગરીઓ ત્યાં આગળ છે, ત્યાંથી સિદ્ધ ભગવાન મોક્ષે જાય તેને સિદ્ધ ક્ષેત્ર કહેવામાં આવે છે। જે જગ્યાએથી તીર્થંકર ભગવાન મોક્ષે જાય તેને તીર્થ ક્ષેત્ર કહેવામાં આવે છે। અને જે જગ્યાએથી કોઈ દેવો દ્વારા અતિશય થયા હોય, કોઈ જૂની પ્રાચીન પ્રતિમાઓ નીકળે, એવું બધું જે જોવામાં આવે ચમત્કારિક ચીજો દેવોના માધ્યમથી, તો એ બધાને અતિશય ક્ષેત્ર કહેવામાં આવે છે। બુંદેલખંડની અંદર જગે 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 સમજો ને અતિશય ક્ષેત્ર આવી રીતે જોવામાં આવે છે, એવી પહેલેથી જ એવી ખૂબી અને ખાસિયત રહેલી છે એ ક્ષેત્રની। આજે હિન્દુસ્તાનની અંદર આ એક ભાગ બુંદેલખંડનો એવો છે કે જેને કહેવાય કે આચરણની દ્રષ્ટિએ જો હું વાત કરું તો આજે જે પ્રમાણેનું આચરણ બુંદેલખંડમાં જોવામાં આવે છે કદાચ હિન્દુસ્તાનમાં બીજા કોઈ બી જગ્યાએ જોવામાં આવતું નથી। એટલું બધું ત્યાં ચુસ્ત પાડવાવાળા આજે પણ આજે આધુનિક જમાનાની અંદર જે પ્રમાણે લોકો રહે છે તો પણ એ બધા ભોગ અને વિષયોનો ત્યાગ કરીને પણ એક મર્યાદિત ભોજન જે આજના જમાનામાં બહુ પોસિબલ ઓછું બને છે, એમ હોવા છતાં પણ પ્રમાદને દૂર કરીને ત્યાં આગળ એવી રીતે ભોજન, એવી રીતે આચાર વિચારવાળા, એવી રીતે દેવ દર્શન કરવાવાળા શુદ્ધ આમનાયથી, એવી રીતે જેને કહેવાય કે એવો આખો એક વર્ગ જો આજે વિશિષ્ટ રૂપથી જોવા મળતો હોય શુદ્ધ આમનાયનો, જેને કહેવાય કે એક શ્રાવક જોવા હોય જેને કહેવાય કે પવિત્ર, જેને કહેવાય કે આવી રીતે સદાચરણવાળા, તો એ આજે બુંદેલખંડની અંદર આપણને જોવા મળી જાય છે। આપણી દશા એવી છે કે કદાચિત ભાવલિંગી દિગંબર સંત આવી જાય તો આપણી સામે કદાચ આવી જાય તો બની શકે કે કદાચ આપણે એવો આહાર નથી લેતા તો કદાચ આપણે એમને આહાર બી ન કરાવી શકીએ, પરંતુ બુંદેલખંડે એક એવી જગ્યા છે કદાચિત માની લો કે કોઈ મુનિરાજ આવી જાય, એમ આપણે ભાવના ભાવીએ કે કોઈ એવા મુનિરાજ આવી જાય તો એ ત્યારના ઘરવાળા કેટલાય ઘર અને કેટલા લોકો એવી ટાઈપનું આચરણ કરે છે કે ગમે ત્યારે પણ આવી જાય ને તો પણ એ લોકો એ મુનિરાજને આહાર આપી શકે એવો પોતાના ઘરમાં પણ પોતે એટલો આહાર લે છે। એવી રીતે મતલબ કે એ લોકોનું જીવન હોય છે, સદાચારમય જીવન હોય છે અને એક નૈસર્ગિક વાતાવરણ એવા સિદ્ધ ક્ષેત્રોને ત્યાં સ્પર્શ કરતા જ કોણ જાણે આપણા મનની અંદર અનેક પ્રકારના જેને કહેવાય કે કોલાહલ શાંત પામી જાય છે। દરેક જગ્યા એવી હોય છે કે દરેક જગ્યાએ જઈએ છીએ તો એમ લાગે છે કે આજે તો અહીંયા રોકાઈએ જ જઈએ, આજે તો અહીંયા રોકાઈએ જ જઈએ, આપણને એમ ભાવ થયા કરે છે। જેમ ફરવા જઈએ તો કોઈ એવી જગ્યાએ જઈએ જે રમણીય સ્થળ હોય તો ભાઈ ચક્ષુ ઇન્દ્રિયથી રમણીય સ્થળ જોતા જ આપણને એમ થઈ જાય કે અહીંયા તો બે દિવસ વધારે રોકાઈ જઈએ, વધારે રોકાઈ જઈએ। તો કહે છે કે અહીંયા આગળ આ સિદ્ધ ક્ષેત્ર તો એવા છે કે ત્યાં સિદ્ધ ભગવાન જે જગ્યાએથી જે ભૂમિથી એ જે અર્યંત ભગવાન મોક્ષે પધાર્યા છે તો કહે છે કે એ ખાલી ભૂમિને સ્પર્શ કરતા આપણા ચરણો ત્યાં આગળ પડતા જ આપણને એમ થઈ જાય છે કે કંઈક અલગ શાંતિ મળે છે। આવો સહજ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, આ કંઈ અતિશયોક્તિ નથી, પણ સિદ્ધ ક્ષેત્રનો મહિમા જીનાગમની અંદર પણ ઘણો વર્ણન કર્યો છે અને આવો જ કોઈક એક નિમિત્ત નૈમિતિક સંબંધ જેમ સમજો કે આપણે કોઈક એવી જગ્યાએ જઈએ કે જ્યાં રાગવર્ધક જગ્યાએ જતા જે સહજ ત્યાં જતા આપણને રાગોની ઉત્પત્તિ થઈ જાય છે, એમ આવા વિતરાગ ક્ષેત્રે જતા આપણને સહજ મનની શાંતિ ઉત્પન્ન થઈ જાય એવા સહજ નિમિત્ત નૈમિતિક સંબંધવાળા આવા બધા સિદ્ધ ક્ષેત્ર અને અતિશય ક્ષેત્ર જોવામાં આવે છે। દાખલા તરીકે સોનાગીરીમાં જઈએ તો સોનાગીરીમાં એક સાથે આપણને ઉપર નીચે મળીને બધા મળીને 100 મંદિરોના દર્શન થાય, પપોરાજીમાં જઈએ તો 100 મંદિરોના દર્શન થાય। આવી રીતે તમે એક એક જગા પર જાઓ તેવા કેટલાક ક્ષેત્ર તો એવા છે જ્યાં આપણે 50, 60, 100, નૈનાગીરીમાં જતા રહો તો 60-70 મંદિરના દર્શન થાય। આવી રીતે એક એક જગ્યામાં 70-70, 80-80 મંદિરો આવી રીતે સમજો ને 200-400 વર્ષ પહેલા આવી રીતે બનેલા છે, તે બધા આવી રીતે અને ભવ્ય પ્રતિમાઓ, એક એક કલાકૃતિઓ આપણે જોઈએ તો મતલબ કે એમ થઈ જાય છે કે ભગવાનને જોતા રહીએ એવી પ્રતિમાઓ ત્યાં જોવા મળે છે। લલિતપુરથી 35 કિલોમીટર આગળ દેવગઢ છે, ત્યાં આગળ જે મેં હમણાં વાત કરી હતી કે જ્યાં ખોદો ત્યાં પ્રતિમા મળે છે, આખા બુંદેલખંડનું વિશિષ્ટ સ્થાન છે દેવગઢ, જેને કહેવાય કે એટલું પ્રખ્યાત છે, વર્લ્ડ લેવલે પ્રખ્યાત છે. દિગંબરની પ્રતિમાઓ ત્યાં આગળ એટલી બધી નીકળે છે, આજે બી એટલી બધી નીકળે છે. એક જગ્યા તો એટલી રાખી છે કે હજી વ્યવસ્થિત ગોઠવી નથી, અને લગભગ 2000 પ્રતિમાઓ તો એક જગ્યાએ આવી રીતે ઉભી રાખેલી છે. ક્યાં મૂકીએ, એમ કેટલી જગ્યા વિસ્તારથી મૂકીએ, એવી કેટલીય પ્રતિમાઓ તો હજી જેને કહેવાય કે ગોઠવીને મૂકેલી નથી. એટલી પ્રતિમાઓ બી એક બાજુ છે, બીજી ગોઠવેલી એ અનેક પ્રકારની કેટલી કેટલી પ્રતિમાઓ છે. અને એ પ્રતિમાને જોતા જ કોણ જાણે, જેને કહેવાય કે શાસ્ત્રમાં લખ્યું છે તે ઉચિત છે કે જિનેન્દ્ર ભગવાનના દર્શનથી નિજ દર્શન થાય છે. ખરેખર એવું જ કંઈ અચિંત્ય છે જિનેન્દ્ર ભગવાનના દર્શન, કે ભાઈ જોતાની સાથે જ ભગવાન બનવાનું મન થઈ જાય. કહેવાનો મતલબ, મને એક પ્રસંગ યાદ આવે છે, એક જગ્યા ઉપર બધા જ જેને કહેવાય કાસ્ટના ભગવાનો મૂકવામાં આવ્યા હતા, અને કોઈ ફોરેનર આવ્યો હતો ત્યાં આગળ, અને એ બધા ભગવાનો અલગ અલગ હિન્દુ સમાજના, હિન્દુ સંપ્રદાયના, બૌદ્ધ સંપ્રદાયના, બીજા બધા સંપ્રદાયના અનેક પ્રકારના ભગવાનોની પ્રતિમાઓ બધી મૂકેલી હતી. અને એને બધાના સમજો કે એ દેખતો 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 જ્યારે આ વિતરાગી પ્રતિમાને એ જ્યારે જોઈ, ત્યારે એણે એમ કહ્યું કે ખરેખર ભગવાન હોય તો આવા હોય. વિચાર કરો, જેને હજી બાલબુદ્ધના ભાગ બી નથી ભણ્યો, કે જેને હજી વિશેષ એને જૈન ધર્મનું જ્ઞાન પણ નથી, છતાં પણ કોણ જાણે એક વિતરાગી પ્રતિમાને જોતા જ એને એમ થઈ ગયું અંદરમાં, એવો ભાવ આવ્યો કે નહીં યાર ભગવાનનું સ્વરૂપ આવું હોવું જોઈએ, એમ કે જેને કહેવાય કે જોતાની સાથે જ જીવના એવા પરિણામ બની જાય એવી નિર્દોષ પ્રતિમા જેને કહીએ, તો કે એવા નિર્દોષ પ્રતિમાના ત્યાં ઘણા દર્શન આપણને થયા. લલિતપુરની વાત કરું, લલિતપુરની અંદર 7 મંદિર છે, પણ એક એક મંદિર એક એક સંકુલન બરાબર છે. ત્યાં આગળ એક એક મંદિરની અંદર 30-30, 40-40 તો વેદીઓના નંબર આપવા પડે, એટલી તો વેદીઓ છે. કયા ગેટમાંથી નીકળીએ ને કયા ગેટમાંથી બહાર આવીએ તો આપણે પૂછવું પડે, એટલા મોટા મોટા મંદિરો લલિતપુરની અંદર જોવામાં આવે છે. અને એક એક વેદી ઉપર સમજો 100-100 ભગવાન જેને કહેવાય કે પ્રતિમાઓ આવી રીતે બિરાજમાન નાની મોટી થઈને કરેલી હોય, એવા અદભુત અદભુત મંદિરો અમને લલિતપુરની અંદર પણ આવા દર્શન થયા. આવી રીતે કુલ મિલાવીને વાત કરીએ તો જેને કહેવાય કે એવી દરેકે દરેક જગ્યા એટલી રમણીય અને એટલી સુંદર અને શાંત વાતાવરણ, આત્માની આરાધના શાંતિથી કરી શકીએ, સહજ જ એવા આત્મા પરમાત્માના જ પરિણામ બને, ભગવાન બનવાના જ ભાવ આવે, ભગવાન જ યાદ આવ્યા કરે, એવી જગ્યા છે જો હિન્દુસ્તાનમાં, તો કે છે કે આપણે આજે આ બુંદેલખંડ છે જેને કહેવાય. મારો પુણ્યનો ઉદય છે કે મને 3-4 વાર એની જાત્રા કરવા મળી, આ વખતે પણ મને મળી, પરંતુ જેટલી વાર જાત્રા કરીએ છીએ એમ થાય છે કે આમ જેને કહેવાય મન ન ધરાય, જેને કહીએ કે કેટલી સુંદર જેને કહેવાય કે દ્રોણગીરી ને એ બધા જે સ્થળ છે, નૈનાગીરી, એ બધા એટલા અદ્ભુત સ્થળ છે. મારી ભાવના છે કે તમે બધા બી એકવાર અહીંયા જો આવો યોગ બને તો બનાવો પ્રોગ્રામ, 10 દિવસનો પ્રોગ્રામ બનાવો, 10 દિવસની ટોટલ જાત્રા થઈ જાય છે 8-10 દિવસની, અને 10 દિવસની અંદર અહીંયા આગળ આપણે એનો ભરપૂર લાભ તમે લોકો દર્શનનો, મતલબ કે આત્માની આરાધનાનો લઈ શકો. તો ગમે ત્યારે યોગ બને તો આવી ભાવના તમે જરૂર ભાવો કે તમે પણ બુંદેલખંડની યાત્રા જરૂર કરો.
તમે તો મને ભાવ યાત્રા પાછી કરાવી એનો મને બહુ આનંદ થયો.
બરોબર, મતલબ કે આ એક આપણા એક એવા સ્થાન છે ને કે જેને કહેવાય કે આપણે ધારણા જ્ઞાન ની અંદર કેટલીય ચીજો ઇન્ફોર્મેશન માટે લઈએ છીએ લૌકિક વ્યવહારમાં, તેને તો કે છે કે આ એક ચીજ એવી છે ધારણા જ્ઞાન ની અંદર, આ જિનેન્દ્ર ભગવાન ની સ્મૃતિ રાખવાથી જેને કહેવાય કે ગમે તે સમયે યાદ આવતા જીવ ઘણો પાછો હતી જાય છે સાંસારિક કાર્યોથી, જેને કહેવાય એને સ્મરણમાં જ આવતા જેને કહેવાય કે શાંત થઈ જાય છે, જેમ કે પ્રતિમાનું સ્વરૂપ જ એવું છે, કોણ જાણે કેમ બસ એવું જ છે નેચરલ, કહેવાનો મતલબ. એટલા માટે વારંવાર જ્યારે બી યોગ બને તો જરૂર જેને કહેવાય કે આપણે આ પ્રમાણેના દર્શન અને આ પ્રમાણે કરવું જોઈએ, નવી પેઢીને પણ આનો લાભ મળે, આપણી સંસ્કૃતિનો પણ એને ખ્યાલ રહે અને એ પ્રમાણેના બી સંસ્કાર પડે, જેને કહેવાય કે એક માહોલ એક બને, માઇન્ડમાં એક માહોલ આવું બને, કહેવાનો મતલબ. એના માટે મતલબ કે આવો પણ જો યોગ બને તો જીવનમાં આપણો વિશેષ પુણ્યનો ઉદય કહેવાશે, કહેવાનો મતલબ. બરોબર, અચ્છા આપણે આગળ પાઠ ચાલુ કરીએ આપણે.
હેલો,
હવે આપણે દેવ દર્શન નો પાઠ આપણે ચાલતો હતો.
કરણજી અને પછી અનુભવજી દ્વારા બીજા ત્રણ નેક્સ્ટ ચેપ્ટર એમણે ચલાવ્યા છે. એમણે દેવદર્શન, જીવ અજીવ, દિનચર્યા લાસ્ટ ટાઈમે ફિનિશ કર્યું હતું અને એ રીતે એમણે ચલાવ્યા છે ત્રણ સેશન. તો
એટલે ખ્યાલ બી આવે કે મતલબ તમારું મતલબ કે તમે કેટલું આગળ ચલાવ્યું છે તમે કેવી રીતે. ઓકે, અચ્છા હું કોઈ મને જવાબ આપશે. દેવ દર્શન કેમ કરવામાં આવે છે? હા, કોણ જવાબ આપશે? પ્રતિક.
હા, હું જ આપું. હા, ઓકે. દેવ દર્શન આપણે એમ આપણા ભગવાન આપણા દેવ જેવા થવા માટે કરવામાં આવે છે.
એમના જેવા દેવ જેવા થવાનું છે. બરોબર છે, બહુ સરસ. એક લીટીમાં ઘણું સરસ જવાબ આપ્યો. બીજા એના ઘણા છે સવાલના જવાબ, પરંતુ જો એક વાત કહું તમને. દાખલા તરીકે આપણે બાલબોધ શીખીએ કે વિતરાગ વિજ્ઞાન શીખીએ કે કાલે મોટો ગ્રંથ શીખીએ કે કઈ પણ હોય, તો આ તમે કેમ સમજો છો? એનો જવાબ એક જ પલ્લે ઉઠવો જોઈએ ભગવાન બનવા માટે. એનું કારણ શું છે કે તમે યા તો કોઈ જીનાગમના સિદ્ધાંત શીખો, યા તો તમે પંચ પરમેશ્વરીનું સ્વરૂપ સમજો, યા તમે કઈ પણ સમજો જેને કહેવાય કે તો કે છે કે એની પાછળનો હેતુ શું છે? એકમાત્ર દુઃખોથી મુક્ત થવું અને સુખની પ્રાપ્તિ થવી એ આપણું પ્રયોજન છે. તો દાખલા તરીકે દેવ દર્શન પણ કરીએ છીએ તો આપણું શું પ્રયોજન છે? તો કે ભાઈ એમના જેવા બનવા માટે. તો કેમ એમના જેવા બનવા માટે? કેમ એના માટે? તો કે છે કે ભાઈ એ દેવ જે છે તે કે પરિપૂર્ણ સુખી થયા છે અને હું વર્તમાનમાં દુઃખી છું, તો મારું દુઃખ સર્વથા ટળે અને મને સુખની પ્રાપ્તિ થાય એટલા માટે મારે દેવ દર્શનનો પાઠ બી સમજવો છે અને દેવ દર્શન કરવા છે. દાખલા તરીકે તમને જીવ અજીવનો બી પાઠ શીખવાડવામાં આવ્યો, તો તમને એમ પૂછવામાં આવે કે તમે જીવ અજીવનો પાઠ શું કરવા સમજવા માંગો? તો જવાબ તો પહેલો એ જ આવવો જોઈએ ભગવાન બનવા માટે. એમાં ભગવાનની વાત ક્યાંથી આવી? કે કારણ કે હું જીવ અને અજીવ એ બંનેને ઓળખીશ ત્યારે તો હું ભેદ વિજ્ઞાન કરી શકીશ કે હું કોણ છું અને આ શરીર શું છે. કારણ કે અનાદિકાળથી શેની ભૂલ રહેલી છે કે અજીવને જીવ માયનો છે અને જીવને અજીવ માયનો છે. આ તો મારી ભૂલ રહી છે અને આ ભૂલના કારણે ખરેખર જીવ કોણ છે અને ખરેખર અજીવ કોણ છે જો એનું મને સાચું જ્ઞાન થશે તો હું ભેદ વિજ્ઞાન કરી શકીશ અને ભેદ વિજ્ઞાનથી મને પરમ સુખની પ્રાપ્તિ થશે. કારણ કે જેટલું પણ મને દુઃખ છે તે અજ્ઞાનના કારણે છે અને ભેદ વિજ્ઞાનથી મને સાચી સમજણ મળી જશે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, એ મને ખ્યાલ આવી જશે તો એનાથી મને સુખની અવશ્ય પ્રાપ્તિ થશે. તો સુખની પ્રાપ્તિ થવી કહો કે ભગવાન બનવાની વાત કહો, બંને વાત એક જ છે. તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે પંચ પરમેશ્વરીનું સ્વરૂપ શું સમજવા માંગો છો, તો કે એમાંય ભગવાન બનવા માટે. તો કેમ એમાં કેવી રીતે ભગવાન બનાય? તો કે પરિપૂર્ણતાને પ્રાપ્ત કોણ છે? તો કે સિદ્ધ ભગવાન છે. સિદ્ધ ભગવાન જ્યારે જ્યારે બને છે એની પહેલાં કઈ દશા આવે છે? તો કે અર્યંતની દશા આવે છે. તો જે દશા પ્રાપ્ત કરવાની છે કે એનું બી જ્ઞાન આવશ્યક છે, એની પૂર્વની દિશામાં દશામાં કઈ દશા હોય છે એનું બી જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. અર્યંત ભગવાન કેમ બનાય છે? તો કે મુનિરાજ મુનિ દીક્ષા અંગીકાર કરીને જ અર્યંત કોઈ થાય છે. તો કે મુનિરાજનું સ્વરૂપ એટલે કે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. કેમ? કારણ કે મારે એમના જેવું થવું છે. તો કે એમના જેવું થઈને શું કરવું છે? કે અર્યંત બનવું છે. અર્યંત કેમ બનવું છે? તો કે સિદ્ધ બનવું છે. એટલે સિદ્ધ કેમ બનવું છે? કારણ કે સિદ્ધ તે મારો સ્વભાવ છે. મારો જેવો સ્વભાવ છે એવો મારે પર્યાયની અંદર પ્રગટ કરવો છે, એટલા માટે મારે પંચ પરમેશ્વરીનું સ્વરૂપ સમજવું છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું?
હા જી, હા જી,
બધાને. આગળ પાઠ આવશે, પાપનો પાઠ આવશે, ગતિનો પાઠ. આ તમને એક ભૂમિકા બનાવી દીધી કે ગમે તે પાઠ ચાલે તો આપણું મકસદ, આપણું લક્ષ્ય એ કેવી રીતે કાઢી શકીએ. આગળ તમને પાપનો બી પાઠ આવશે, ગતિનો બી પાઠ આવશે, તો એ બધા પાઠો આવશે ત્યારે તમને પૂછવામાં આવશે પાપનું સ્વરૂપ કેમ સમજવું જરૂરી છે. તો વળી પાછો એનો જવાબ આવશે પાપનું સ્વરૂપ સમજવું છે ભગવાન બનવા માટે. એટલે કે ભગવાન બનવા માટે આત્માને સમજવો કે પાપને સમજવું? એટલે કે ભગવાન બનવા માટે આત્માને બી સમજવો પડે અને પાપને બી સમજવું પડે. એટલે કે કેમ? કારણ કે આ જીવને પાપ કરીને હું આ પાપ કરું છું અને ખોટું કાર્ય છે એવું લાગતું જ નથી. એનો જેટલો પણ સંસારમાં રખડે છે એનું કારણ તો આ પાપ છે. એટલા માટે આ સંસારનો અભાવ કરવા માટે મારે સંસારને પણ જાણવો જરૂરી છે કે એને જાણીને હું એનો અભાવ આત્માના અવલંબને આત્માને લક્ષે હું કરી શકું. માટે મારે જે ચીજનો નાશ કરવો છે એ ચીજનું પણ જ્ઞાન મને આવશ્યક છે, જેનાથી મને પરમ સિદ્ધની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે મારે પાઠનું પણ પાઠ સમજવો જરૂરી છે. આગળ પ્રશ્ન આવશે, આદિનાથ ભગવાનનું સ્વરૂપ આવશે તમારે આઠમો પાઠ, સાતમો પાઠ છે. આદિનાથ ભગવાનનું સ્વરૂપ જાણવું કેમ જરૂરી છે? તો કે પ્રથમાન યોગ આવી ગયો. તો કે પ્રથમાન યોગને જાણવું શા માટે જરૂરી છે? કારણ કે હું જે માર્ગ સમજવા નીકળ્યો છું, જે માર્ગની વાત કરવામાં આવે છે, જે માર્ગને સમજવા માટે હું સમય કાઢું છું, તો શું ખરેખર જગતની અંદર એવા બી કોઈ જીવો છે કે જે આ માર્ગમાં ચાલીને પરમ સુખને પ્રાપ્ત થયા છે? આપણને અંદરમાં આપણે પ્રશ્ન ટટોલીએ કે ભાઈ તમે આવી રીતે વાત કરો છો કે ભાઈ ધર્મની પ્રાપ્તિ કરો, તમે આ બધા વિષય કસાય છોડી દો, તમે આ મોહ રાગ દ્વેષ ભાવ છોડી દો જેથી તમે પરમ સુખને પ્રાપ્ત થશો, તો શું એવા પણ જગતમાં જીવો થયા છે ખરા? એવું કોઈ એક્ઝામ્પલ છે ખરું? તો અહીંયા આચાર્ય ભગવાન છે કે છે કે હા હા ઘણા થયા છે, અનંત થયા છે. તો કે એમાંના આ આદિનાથ ભગવાન. તો કે આદિનાથ ભગવાન પણ પહેલા તમારા જેવા જ હતા અને પછી સ્વરૂપની સમજણ કરીને એ પણ ભગવાન બન્યા. તો આવી રીતે જીવંત દ્રષ્ટાંત તરીકે એક સામે મહાપુરુષનું ચરિત્ર બતાવતા આપણને પણ એની પ્રેરણા મળે, ભગવાન બનવાની પ્રેરણા બને, આદિનાથ ભગવાન જેવી બનવાની પ્રેરણા મળે. એટલા માટે મારે આદિનાથ ભગવાનનું પણ સ્વરૂપ જાણવું જરૂરી છે. આમ કોઈ બી અનુયોગ લો, દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ, પ્રથમાનુયોગ, તો બધાનું તાત્પર્ય એકમાત્ર વિતરાગતા છે. અને વિતરાગતા મને પ્રગટ થાય, પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ થાય જેથી હું સુખી થાઉં, માટે આ કોઈ બી પાઠ એક ભગવાન બનવા માટે જ મારે શીખવાનો છે. આવી રીતે દેવ દર્શન પણ, તો કે ભગવાન બનવા માટે સ્વાધ્યાય પણ, ભગવાન બનવા માટે ચર્ચા પણ, ભગવાન બનવા માટે એક આ લક્ષ્ય રાખીને જ આપણે આગળ વધવાનું છે. બધાને ક્લિયર?
હા જી,
બરાબર. હવે જુઓ, હેલો,
મારા મન વાત કરું છું કે મંદિર આ બધું અમે સમજીએ છીએ કે હા બધું આપણે ભગવાન બનવાનો જ આપણો પ્રયાસ ચાલે છે, પણ મંદિરમાં જઈએ છીએ તો આપો આ પર્યંત ભગવાનને સામે માથું જ નમાઈ જાય છે અને પછી કોઈ માંગણી કે કોઈ બીજા વિચારો જ નથી આવતા કે ભગવાન તમારા જેવો મારે થવું છે, કંઈ જ નથી આવતું. તો એ વખતે એવા ભાવમાં મારા જ્ઞાનની મારા માટે અજ્ઞાનતાનો વધારે મુખ્યતા હશે?
ને અજ્ઞાનતા કરતા બીજું એમ કહીએ કે આપણે લક્ષ્ય લઈને નથી ચાલતા ને, એટલા માટે એવો ભાવ ઓછો આવે, જતો તો નથી આવતો.
બરાબર.
કે સમજો કે એક સ્ટુડન્ટ છે, તો એક સ્ટુડન્ટ સમજો કે ડોક્ટર બનવા માટે સમજો કે મેડિકલની અંદર એ જાય છે, મતલબ કે જેને કહેવાય કે કોલેજ એટેન્ડ કરે છે, તો એના માઇન્ડમાં રહેલું છે ને કે કોઈ બી હું આ ગયો છું અને આ પ્રોફેસરનું લેક્ચર ચાલે છે તો આની હું એક એક વાત સમજું. કેમ? કારણ કે જો કોઈ બી વાત મિસ થઈ જશે, મારી કામની વાત મિસ થઈ જશે, તો કહે છે કે એ વસ્તુથી હું વંચિત રહી જઈશ, એના જ્ઞાનથી વંચિત રહી જઈશ. તો ઓટોમેટિકલી અંદરથી જ એવા ભાવ સાથે એક 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 શબ્દો જેને કહેવાય કે સાંભળે છે અને મતલબ કે એ પોતે લે છે પ્રોસેસ. તો એ વખતે અંદરમાં એનું લક્ષ્ય છે કે હું ટોપ ડોક્ટર બનું, ગમે તે રીતે હું મેડિકલમાં ફર્સ્ટ આવું અથવા તો ટોપ ડોક્ટર બનીને જ હું બહાર નીકળું. તો આવું લક્ષ્ય લઈને ગયો છે એટલે એને એ શબ્દો અથવા તો એ પ્રોફેસરની વાતો જલ્દી એને કેચઅપ બી થાય છે અને એ વખતે એવા ભાવ સાથે જ એ સમજે છે. એવી રીતે આપણે પણ સમજો કે એ પ્રમાણેનું લક્ષ્ય બનાવીને જઈએ, તો લક્ષ્ય બનાવીને જો જઈશું ને તો આપણને અવશ્ય એવા ભાવ આવ્યા વગર રહેશે. લૌકિક કાર્યની અંદર તમે પોતે જોઈ લો, પ્રેક્ટિકલ જોઈ લો કે તમે, હું તો કહું છું એક રસોઈ બનાવવાનું લક્ષ્ય હશે તમારું, તો પણ તમને એ જ જાતિના વિચાર આવ્યા વગર રહેતા, રસોડામાં જતાની સાથે તમને એવા જાતના વિચારો આવ્યા વગર રહેતા નથી. કોઈને બિઝનેસ કરવો હોય તો ઓફિસ જવાની સાથે જ એને એવા ભાવો અથવા તો એવા વિચાર એનો આવ્યા વગર રહેતા નથી. કેમ? કારણ કે પૈસા કમાવાનું એક લક્ષ્ય છે, એટલે ઓટોમેટિકલી શીખવાડ્યા વગર સહજ જ સમજો કે એને સમજો કે એ પ્રમાણેના ભાવ આવે છે. અને અહીંયા આગળ સમજો કે મંદિરમાં આવી રીતે જો એ લક્ષ્ય લઈને જશે ને તો આપણે બધું સમજીએ છીએ બરોબર, પણ લક્ષ્ય ન હોવાને કારણે, આપણો ટાર્ગેટ ન હોવાને કારણે એ ઉપયોગાત્મક જ્ઞાનમાં આવવું જોઈએ ને, એ ઉપયોગાત્મક જ્ઞાનમાં નથી આવતું, એકલું ધારણા જ્ઞાનમાં રહી જાય છે આપણું. ખ્યાલ આવે? ઉપયોગાત્મક જ્ઞાન અને ધારણા જ્ઞાન, સમજો જરા. અત્યારે આપણે આ ચર્ચા વાર્તા વસ્તુ સ્વરૂપ આપણું બધું સમજીએ છીએ, એ તમે અત્યારે વર્તમાનમાં ઉપયોગાત્મક જ્ઞાનમાં સમજ્યા, અને પછી એમ ઉપયોગાત્મક જ્ઞાનમાં બધી આ બધી જેને કહેવાય કે બધી પ્રોસેસ અને આ બધી વાતો તમે લીધી, હવે તમારો ઉપયોગ સમજી લો કે આ એક કલાક પછી બીજી જગ્યાએ લાગી જશે. આપણા બધાનો ઉપયોગ એક કલાક પછી બીજી જગ્યાએ લાગી જશે. તો હવે શું થઈ ગયું કે બીજી જગ્યાએ જયારે ઉપયોગ લાગી ગયો તો એ જે જૂની વાત હતી એ બધી ધારણા જ્ઞાનની અંદર તમારી વર્તી રહી છે, તમને યાદ બી રહી ગયું. હવે આપણે શું કરવાનું છે કે જ્યારે આપણે લાઈફની અંદર પ્રેક્ટિકલ એપ્લાય કરવાનું છે. પ્રેક્ટિકલ એપ્લાય કોને કહેવાય? જ્યારે પ્રસંગ બને, જ્યારે દેવશાસ્ત્ર ગુરુ સામે આવ્યા અથવા તો દેવશાસ્ત્ર ગુરુનો સામે યોગ ન બી બન્યો, ત્યારે એ સિદ્ધાંતોને ઉપયોગમાં લાવીને પ્રેક્ટિકલ કરીએ તો કહે છે કે એ આપણને ફળદાયી થાય છે. હવે એ આપણે ઉપયોગમાં લાવીને ક્યારે કરીએ છીએ કે અંદરમાં એટલા સ્ટ્રોંગ સંસ્કાર આપણે નાખ્યા છે અને લક્ષ્ય છે, મૂળ વાત તો લક્ષ્યનું છે કે ખરેખર મારે આ જ રૂપે રહેવું છે, મારે ખરેખર આ જ રૂપે પરિણમવું છે, ખરેખર મારે આ સિદ્ધાંતને એપ્લાય કરવો છે, એવું જો લક્ષ્ય છે તો એકચ્યુઅલી શું છે કે જે પ્રયત્ન તો શબ્દ પ્રયોગ કરીએ છીએ પણ સહજમાં જ એની ભાવના એવી છે તો સહજમાં એનો પ્રયત્ન અને એના સંસ્કાર પણ એ પ્રમાણે ઉગી નીકળે છે પ્રત્યેક સમયે. અને જો એકલું જ્ઞાન કરે છે અને અંદરમાં પોતાની જે તૈયારી નથી હોતી તો એને ખાલી ધારણા સુધી તો રહી જાય છે, એને ઉપયોગમાં એ વાત આવતી નથી કહેવાનો મતલબ. એવી રીતે આપણા બધા સાથે પણ જેટલી તૈયારી અંદરમાં પોતાની વધારે એટલું કામ ઝડપી, એમ કહેવાનો મતલબ. આ વાત તો એના જેવી છે કહેવાનું, બરાબર ને? હવે જુઓ, મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ તો સ્નાન કરીને પ્રવેશ કરવાનું કીધું. એકદમ સામાન્ય પ્રશ્ન છે મારો, સ્નાન કરવાનું કેમ કે છે શ્રાવક ને? એકદમ સરળ પ્રશ્ન. હા, કોઈ નવો સ્ટુડન્ટ હોય એ મને જવાબ આપે. હા, પ્રતિકભાઈ.
હા જી, નવા સ્ટુડન્ટ્સ માંથી તો આપણે
સ્નાન કરીને જ મંદિરે એની જે વિધિ છે ને દેવ દર્શનમાં, તો શુદ્ધ વસ્ત્ર પહેરીને સ્નાન કરીને એવી બધી કન્ડિશનો મૂકવામાં આવી છે, એનું કારણ શું? એનું પાછળ કોઈ રીઝન છે એવું?
આનો આન્સર પણ ભગવાન બનવા માટે કહી શકાય.
જો ફાઇનલ જવાબ તો બરોબર છે, પણ જેટલી પણ, હવે એક બીજી વાત સાંભળી લો, જીનાગમની અંદર જેટલી પણ ક્રિયાઓ બતાવવામાં આવી છે ને એની પાછળ કોઈ ને કોઈ એક ઉદ્દેશ રહેલો છે, કોઈને કોઈ એક મકસદ રહેલું છે, કોઈને કોઈ કંઈક એની પાછળની વાત રહેલી છે. તો જુઓ, આપણને બધાને તો સ્નાન કરવાનું કીધું, જુઓ મુનિરાજને સ્નાન કરવાની વાત નથી, મુનિરાજને સ્નાન કરવાનું ન કે, કારણ કે મુનિરાજના 28 મૂળ ગુણમાં અસ્નાનતા એક એમનો મૂળ ગુણ. મુનિરાજ સ્નાન કરે તો મુનિરાજની એ જેને કહેવાય કે વ્રત ભંગ થઈ જાય, મુનિપણું છૂટી જાય. અને આપણે સ્નાન નહીં કરીએ તો જેને કહેવાય કે આપણને બી દોષ લાગે. તો કે કેમ સ્નાન કરવાનું કીધું છે, એટલી શુદ્ધિનું પાલન કેમ કરવાનું કીધું છે? કારણ કે આપણે બધા ગ્રહસ્થ જીવનમાં જીવીએ છીએ અને જે ગ્રહસ્થ જીવન હોય એ પાંચે પાપથી લિપ્ત હોય, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, અથવા તો આપણો બહારનો એક ફિઝિકલી બોડીથી આપણે એકબીજાને, મતલબ કે બહાર નીકળ્યાનો એક વ્યવહાર, સમજો કે બની શકે કે એવી કેટલીય વ્યક્તિઓ જોડે આપણે મળવાનું થાય છે, હાથ મેળવવાનો થાય છે, કે જેને કહેવાય કે તો એ બધાની જોડે એવી રીતે આપણો બહારનો પણ એ પ્રમાણેનો વ્યવહાર છે. હવે કોઈ કેટલાય ભક્ષ પદાર્થો ખાતા હોય એ લોકો જોડે બી કદાચિત આપણો સાંસારિક પ્રયોજન અર્થે વ્યવહાર રહેલો છે, એ બધાને બી હાથ મેળવીએ છીએ. તો કહે છે કે આપણું જે જીવન છે, લૌકિક લાઈફ છે આપણી જેને કહેવાય કે, તો એ આવી રીતે જેને કહેવાય કે સદાચાર યુક્ત જેને કહેવું જોઈએ ને, તો કે એવી રીતે ગ્રહસ્થ જીવન આવી રીતે જેને કહેવાય કે ફિઝિકલી બોડીથી આપણું એટલું ચોખ્ખું હોતું નથી, બધાની વાત છે આ. તો આવી બોડી લઈને જયારે જીનેન્દ્ર ભગવાન ના દર્શન કરીએ છીએ તો સહજ જ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે પરિણામોમાં જેટલી નિર્મલતા આવી જોઈએ તો કે ગંદકી સાથે એટલી પરિણામોમાં નિર્મલતા આવતી નથી. એટલા માટે ગ્રહસ્થે આવી રીતે પાંચ પાપોથી લિપ્ત હોવાને કારણે, દાખલા તરીકે ઘરની અંદર પણ કેટલાય કામ કર્યા હશે ને, સમજો બેન છે તો બહેનો પણ સમજો કે કિચનમાં છે તો એવી કેટલીય ચીજોથી અડી હશે, બરાબર કે નહીં? ભાઈઓ છે તો કેટલીય જગ્યાએ ફેક્ટરીઓ વગેરે ઇત્યાદિ વગેરે અડ્યા હશે. તો કે છે કે આવા શરીર મેલું છે, કપડાં મેલા છે, તો કે આવી રીતે બહારની ગંદકી છે, તો બહારની ગંદકી લઈને આવી રીતે જીનેન્દ્ર ભગવાન આવા પવિત્ર ભગવાનના દર્શન કરવા જઈએ તો પરિણામોમાં જોઈએ એવી નિર્મલતા આવતી નથી, એવું સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. યાદ રાખવા જેવી વાત એ છે કે બહારની પવિત્રતાથી અંદરની પવિત્રતાને કોઈ માપદંડ નથી, એવો નિયમ નથી, પણ સહજ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. હું બહારમાં ગમે તેટલો ચોખ્ખો થઈ જાઉં એટલે મારા પરિણામ પણ સુધરી જાય તો કે એવો નિયમ નથી. આ પેલા સિદ્ધાંત યાદ રાખજો. પરંતુ એવો સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે બહારની જ્યારે સમજો કે એ ગંદકી નથી હોતી, બહારની એક શુદ્ધિ હોય છે વસ્ત્રની શરીરની, તો એ પ્રમાણે જીનેન્દ્ર ભગવાન સામે ઉભા રહેતા જે મન પણ શાંત થાય છે અને પરિણામોમાં પણ ઉજ્જવળતા અને નિર્મળતા આવે છે. માટે ગ્રહસ્થને નિયમથી સ્નાન કરીને જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાના કીધા છે. એટલું જ નહીં, દર્શન કરવા જઈએ છે ત્યારે સ્નાન કરીને તો દર્શન કરવાના કીધા છે, પણ એ વખતે મંદિરજીમાં પ્રવેશ કરતા વખતે આપણે જેને કહેવાય કે હાથ પગ પણ ધોઈને આપણે જેને કહેવાય જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાના કીધા છે. જેટલી વિશુદ્ધિ રાખીશું એટલો આપણો પ્રમાદનો દોષ ઓછો લાગશે અને ઓછા પ્રમાદે મન પણ અહીંયા આગળ એટલું આપણું નિર્મલ બનતું જાય. એટલા માટે સ્નાન આદિ અથવા તો હાથ પગ ધોવાની ક્રિયા પણ જીનાગમની અંદર એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યો?
હા જી.
હા, બરાબર ને? આપણે એક પવિત્ર સ્થાન પર જઈએ છીએ અને પવિત્ર સ્થાનની અંદર મનને બી પવિત્ર બનાવવા જઈએ છે, તો આવી રીતે અંતરંગ શુદ્ધિ અને બહિરંગ શુદ્ધિ બંને શુદ્ધિની આવશ્યકતા છે. તો કે ચરણાનિયોગ એમ કહે છે આપણને કે ભાઈ આવી રીતે તું બહિરંગમાં પણ આવી રીતે શુદ્ધ થઈને પવિત્ર મન કરીને તું જીનેન્દ્ર ભગવાનના મંદિરની અંદર પ્રવેશ કર, બરાબર?
બરાબર.
હવે મારો બીજો પ્રશ્ન એ છે કે નિરસહી 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 કેમ બોલવામાં આવે છે? ત્રણ વાર બોલીએ છીએ આપણે મંદિરજીમાં પ્રવેશ કરતા વખતે. આ તો બહુ સરળ પ્રશ્ન છે, કોણ આપશે જવાબ?
એનો મતલબ એવો કદાચ એવો થાય કે આપણે સંસારના કાર્યો પાછળ મૂકતા આવીએ છીએ અને હવે કોઈ સંસારનો વિચાર આપણે નહીં લાવીએ.
બહુ સરસ, ફાઇન, બરોબર છે. જો એના એના કેટલાક અર્થ એવા થાય છે કે નિરસહી 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 જતા વખતે બોલીએ છીએ મંદિરની અંદર પ્રવેશ કરતા વખતે, અને મંદિરની અંદર દર્શન કર્યા પછી અસહી 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 બોલવામાં આવે છે. આ કદાચ તમે નવું સાંભળ્યું હશે, સમજો જરા. નિરસહી 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 તો એટલા માટે બોલવામાં આવે છે કે સર્વ સાંસારિક કાર્યના નિષેધ અર્થે આ ત્રણ શબ્દ વાપરવામાં આવે છે કે હું જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા નીકળ્યો છું તો જેટલા સમય માટે હું દર્શન કરું છું, જેટલા સમય માટે હું જીનેન્દ્ર ભગવાનના મંદિરમાં છું, તેટલા સમય હું આ સર્વ સાંસારિક પ્રપંચોને યાદ નહીં કરું, હું એને લક્ષમાં નહીં લઉં, એને ઉપયોગમાં નહીં લઉં. એક જીનેન્દ્ર ભગવાનના દર્શન, આત્મા પરમાત્માના દર્શન અને સ્વાધ્યાય ચર્ચા, એના સિવાય બીજા કોઈ પણ આ સાંસારિક કાર્યોને લક્ષમાં ન લેવા માટે એ બધાના ત્યાગ અર્થે નિરસહી 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 શબ્દ બોલવામાં આવે છે. આ એક કારણ. હવે બીજું કારણ, નિરસહી 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 શબ્દ જ્યારે બોલવામાં આવે છે ત્યારે એનો અર્થ બીજો એવો બી થાય છે કે ત્યાં કોઈ આપણે જ્યારે બોલતા હોય તો કોઈ બીજો શ્રાવક યા તો અદ્રશ્ય દેવ, કોઈ એવા દેવ હોય તો કે છે કે દર્શન કરવા માટે મને જગા આપે, તો કે એવી ભાવના અર્થે પણ એટલે કે નિરસહી 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 શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવે છે? અને જિનાલયને નમસ્કાર હો, આ ત્રીજો અર્થ, કે આ જિન મંદિરને જિનાલયને નમસ્કાર હો એવા ભાવ સહિત માટે પણ નિરસહી 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 શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. અને અસહી અસહી કેમ કીધું? કે હવે હું આ દર્શન કરીને બહાર નીકળું છું એટલે જેને જેને મને સ્થાન આપ્યું એ પાછું એ સ્થાન ગ્રહણ કરી શકે છે, તો કે એવા ભાવના સેન્સમાં એવા શબ્દ પ્રયોગ પણ અસહી 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 શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ઓકે,
હાજી હાજી.
હવે જુઓ, આપણે મંદિરમાં જઈએ છીએ તો પહેલી વાત એ કરી કે સ્નાન કરીને ગયા અંદરમાં, પછી આવી રીતે ત્રણ શબ્દ નિરસહી 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 બોલીને ગયા. હવે તમે આ પાઠની અંદર વેદી આગળ જઈને આપણે શું કરવાનું એ પણ તમે શીખ્યા હશો, બરાબર ને? તો પ્રદક્ષિણા બેન કરવામાં આવે છે, સ્તુતિ કરવામાં આવે છે, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવામાં આવે છે, નવ વાર નમોકાર મંત્ર બોલવામાં આવે છે. તો કોઈ મને બતાવશે પ્રદક્ષિણા કેમ કરવામાં આવે છે? હા બોલો, કોણ બતાવશે? જીનેન્દ્ર ભગવાનની પ્રદક્ષિણા. પ્રદક્ષિણા એટલે સમજાય છે ને તમે? જીનેન્દ્ર ભગવાનની વેદી આગળ જઈને સૌથી પહેલા તો ઓમ જય 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 નમોસ્તુ 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 નમોકાર મંત્રનો પાઠ, ચાર મંગલ, ચાર ઉત્તમ, ચાર સરળ એ બધાનો પાઠ બોલીએ છીએ, અને પછી પ્રદક્ષિણા કરીએ છીએ, ફરીએ છીએ. એ પ્રતિમાની ચારે બાજુ આપણે ફરીએ છીએ. સાદી ભાષા સરળ ભાષામાં કહીએ, કહેવાનો મતલબ. તો એ કેમ કરવામાં આવે છે બોલો, મોટામાંથી કોણ જવાબ આપશે?
આપણે રત્નત્રયની પ્રાપ્તિ માટે.
ભૂત ભવિષ્ય.
હા, બીજું કોણ જવાબ આપશે?
ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળના ભગવંતોને વંદન કરવા માટે. ત્રણેય કાળના ભગવંતોને, સિદ્ધ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ, એટલા માટે ત્રણ વાર પ્રદક્ષિણા આપીએ છીએ.
બીજું કોઈ જોવો, પ્રદક્ષિણા એટલા માટે કરવામાં આવે છે કે એ જે વિતરાગી દેવની જે પ્રતિમા છે ને, તો વિતરાગી દેવની પ્રતિમાને સર્વાંગે વિતરાગતાના રૂપમાં દેખવા માટે પ્રદક્ષિણા કરવામાં આવે છે. સમજો જરા, આગળથી, સાઈડથી, પાછળથી અને બીજી સાઈડથી આવી રીતે સર્વાંગે ચારે બાજુથી વિતરાગતા દેખવા માટે ભગવાનની ચારે બાજુ ચક્કર લગાવવામાં આવે છે, તેને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આનો અર્થ આ થાય. એટલે પરિક્રમા પણ કહેવામાં આવે છે. પરી એટલે બધી બાજુથી, અને ફરવું, ઘૂમવું, એમ ભગવાનની ચારે બાજુથી. સમજો કે પ્રદક્ષિણાનું મૂળ કારણ તો આ છે, સર્વાંગીણ પ્રતિમા વિતરાગતા જોવા માટે પ્રદક્ષિણા કરવામાં. પ્રદક્ષિણા વખતે આપણે સ્તુતિ પણ બોલીએ છીએ, અને પ્રદક્ષિણા ત્રણ વાર કરવામાં આવે છે. તમારો જે જવાબ આપ્યો હમણાં બેને, જે જવાબ આપ્યો ને, એ એના માટે કે ત્રણ વાર કેમ પ્રદક્ષિણા કરવામાં આવે છે, ત્રણ સંખ્યા છે ને એ ઘણા સેન્સની અંદર વાપરવામાં આવે છે. દાખલા તરીકે કરવું, કરાવવું અને અનુમોદવા. પાપનું કરવું, પાપનું કરાવવું અને પાપની અનુમોદના કરવી. કરેલું હોય કોઈએ પાપ, એની અંદર અનુમોદના કરવી. તો કે છે કે એ બધા પાપ ભાવોનો કરવું, કરાવવું અને અનુમોદના ત્રણ રીતે ત્યાગ કરવાના અર્થે પણ પ્રદક્ષિણા દેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? મનથી પણ, હવે આ તો કરવું કરાવવું અનુમોદનાનું કીધું, મનથી પાપ થયું હોય, વચનથી પાપ થયું હોય, કાયથી પાપ થયું હોય, તો એ મન વચન કાયથી જે પાપ થયું હોય એના ત્યાગ અર્થે અને મન વચન કાયની એકાગ્રતા અર્થે ત્રણ વાર પ્રદક્ષિણા કરવામાં આવે છે. જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રના ત્યાગ અર્થે પણ ત્રણ વાર પ્રદક્ષિણા કરવામાં આવે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એની રત્નત્રયની પ્રાપ્તિ અર્થે પણ ત્રણ વાર પ્રદક્ષિણા કરવામાં આવે છે. આવી રીતે ત્રણ સંખ્યા છે ને એ અનેકના સૂચનમાં વાપરવામાં આવે છે. તો આવી રીતે પ્રદક્ષિણા કેમ કરવામાં આવે છે? તો કે સર્વાંગીણ વિતરાગતા જોવા માટે કરવામાં આવે છે. અને ત્રણ વાર કેમ કરવામાં આવે છે? તો કે રત્નત્રયની પ્રાપ્તિ અર્થે કરવામાં આવે છે, અથવા તો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના ત્યાગ અર્થે, અથવા તો પાપના ત્યાગ અર્થે આ પ્રદક્ષિણાઓ કરવામાં આવે છે. આવી રીતે એનું મતલબ કે એનો સાર જોવામાં આવે છે, પ્રદક્ષિણા કેમ કરવી અને ત્રણ વાર કેમ કરવી. ખ્યાલ આવ્યો આટલો?
હા જી, બરાબર.
અચ્છા, હવે મને કોઈ એમ કહો કે જીનેન્દ્ર ભગવાનની સામે જતાની સાથે જ આપણે નમસ્કાર કેવી રીતે કરવા, બોલો કોણ કહેશે?
આપણે બેનો
કેવી રીતે કરવાના?
બેનોના તૈકીનો વેરી સ્વચ્છતાથી સાવધાની રીતે લાઈક બેસે ઊંધા પગે, પણ ઊંધા પગ પાછળની બાજુ હોય છે. અને
ભગવાન આસન કહેવાય એને,
શું કહો છો?
હા બોલો બોલો. ગૌવાસન.
અચ્છા,
મને ગાય દે છે ને.
હા હા હા, બરાબર, એક્ઝેક્ટલી મને.
હા, જેવી જુઓ, હા હું તમને બતાવું. જો એક તો જેન્ટ્સ નમસ્કાર કરશે એની પદ્ધતિ અલગ હોય, અને લેડીઝ નમસ્કાર કરશે એની પદ્ધતિ અલગ હોય. જેન્ટ્સ જે નમસ્કાર કરશે એ સાષ્ટાંગ નમસ્કાર કરશે. કેવી રીતે કરશે? સાષ્ટાંગ નમસ્કાર. સાષ્ટાંગ નમસ્કાર એટલે શું? સાષ્ટાંગ નમસ્કાર નો અર્થ થાય છે આઠ અંગ સહિત નમસ્કાર, સર્વ અંગ સહિત નમસ્કાર. સર્વ અંગ એટલે શું? આઠ આપણે કરવાના છે ને, બે હાથ, બે પગ, નિતંબ એટલે પાછળનો ભાગ, પીઠ, હૃદય અને શિર એટલે કે માથું. ફરીથી બોલું છું, બે હાથ, બે પગ, પછી નિતંબ, પીઠ, હૃદય અને શિર એટલે કે માથું. એટલે આ આઠ અંગ છે ને, બીજી સાદી ભાષામાં તમને સમજાવું તો જેને કહેવાય કે એકદમ સર્વાંગ આપણે પૂરેપૂરા સૂઈ જઈએ ને, જેન્ટ્સ હોય એ આખા ને આખા જેને કહેવાય જમીન ઉપર આખા સૂઈ જાય, અને માથું જે મસ્તક છે, કપાળ છે, એ નીચે લગાવે, અને એના બી બે હાથ છે ને એ પણ એકદમ લાંબા કરી લે. તો બે હાથ પણ જોડીને એકદમ લાંબા કરી નાખે, એનું જે કપાળ છે તે નીચે જમીનને ટચ થાય, અને આખો ને આખો એ જેન્ટ્સ છે ને એ સૂઈ જાય, તેને સાષ્ટાંગ નમસ્કાર કરવામાં આવે છે. સાષ્ટાંગ નમસ્કાર કહે છે. કેમ સાષ્ટાંગ નમસ્કાર કરવામાં આવે છે જીનેન્દ્ર ભગવાનને? આવી રીતે નમસ્કાર કરવાની શું જરૂર પડી? આવી ક્રિયા કરવાની શા માટે જરૂર પડી? એટલા માટે જરૂર પડી કે સામે આપણે નમસ્કાર કોને કરીએ છીએ? તો કે જગતના સર્વોત્કૃષ્ટ પદાર્થને નમસ્કાર કરીએ છીએ. સર્વજ્ઞ ભગવાન છે તે જગતના સર્વોત્કૃષ્ટ પૂજનીય પદાર્થ છે, અને સર્વોત્કૃષ્ટ પૂજનીય પદાર્થને હું મારા સર્વ અંગોથી નમસ્કાર કરું છું એવા ભાવના માટે આપણે એમને સાષ્ટાંગ નમસ્કાર કરીએ છીએ. ખ્યાલ આવ્યો પ્રતિકભાઈ?
હાજી હાજી.
ખ્યાલ આવ્યો સાષ્ટાંગ નમસ્કાર કેવી રીતે કરવાના? બે હાથ લાંબા કરીને હને, અને આખા સુઈ જવાનું, અને કપાળ આપણું નીચે ટચ થવું જોઈએ આપણા, બરાબર ને? એવી રીતે નમસ્કાર કરવાના હોય છે. એમાં ભાવના આપણી શું છે કે હું મારા સર્વ અંગ આ સર્વોત્કૃષ્ટ વિતરાગી દેવની સામે હું ઝુકાવું છું અને એમને નમસ્કાર કરું છું, એમ સર્વોત્કૃષ્ટતાની ભક્તિની ભાવના હેતુ આપણે સાષ્ટાંગ નમસ્કાર જેને કહેવાય કે જેન્ટ્સ જીનેન્દ્ર ભગવાનની સામે કરે છે. અને બેન છે તે જેને કહેવાય બિલકુલ વિવેકથી, જેને કહેવાય કે જેમ ગાય બેસે ગવાસન, એવી રીતે સમજો ગવાસન ની અંદર એ એમને જીનેન્દ્ર ભગવાનને એ પ્રમાણે નમસ્કાર કરવાના જીનાગમ ની અંદર કીધા છે. બરોબર? ઓકે,
બહુ સરસ. અત્યાર સુધી ખબર નથી, આ ખબર બહુ સરસ.
હા હા, આમાં એક વાત થોડો મને ક્લિયર કરો ને કે બેન કેમ સાષ્ટાંગ નમસ્કાર ન કરી શકે અને મુનિરાજ ભી સાષ્ટાંગ નમસ્કાર ન કરી શકે, એવી ગૌમુખાસન કરે.
બરોબર, કે બેનની બેનની પર્યાયગત યોગ્યતા, જેને કહેવાય કે શરીરની રચનાની યોગ્યતા, અને જેને કહેવાય કે આમ લોક વ્યવહારની અંદર પણ એક જેને કહેવાય સભ્યતાની દ્રષ્ટિએ, જેને કહેવાય કે બહેનોને એ પ્રમાણે ગૌવાસન નમસ્કાર કીધા છે અને ભાઈઓને આવી રીતે સાષ્ટાંગ નમસ્કાર કીધા છે. ખ્યાલ આવી ગયો? એક સભ્યતાની દ્રષ્ટિએ, લોકમાં એક સભ્યતા જેને કહેવાય કે બોડીની પણ એક સભ્યતા હોય, આપણે કેવી રીતે ઊભું રહેવું, કેવી રીતે ચાલવું, તો લોક વ્યવહારમાં પણ સ્ત્રીનો જેવો વ્યવહાર હશે બોડીથી, અને જેન્ટ્સનો પણ જેવો વ્યવહાર હશે, તો બંનેની સભ્યતામાં પણ એ પ્રમાણે જેને કહેવાય કે મર્યાદા જોવામાં આવે, કે મર્યાદાના પાલન અર્થે જેને જે પ્રમાણે મતલબ કે આ પ્રમાણે નમસ્કાર કરવાના બોડીથી આ પ્રમાણે કીધા છે. બરાબર ને? કેવાનો મતલબ, હવે સમજો તમે બીજું કીધું પ્રશ્ન કે મુનિરાજને કેમ નહીં, તો મુનિરાજ દાખલા તરીકે સમજો આમને સાષ્ટાંગ નમસ્કાર કીધા, પછી મુનિરાજને પંચાંગ નમસ્કાર કીધા, એટલે કે બંનેમાં ફરક પડી ગયો ને. જેવથી પહેલા જીનેન્દ્ર ભગવાન છે, એના પછી સમજો મુનિ ભગવંતો છે એમનું બીજું સ્ટેજ, તો એમને આપણે એવી રીતે સમજો કે મસ્તક ઝુકાવીને, બે હાથ બે પગ ઝુકાવીને આવી રીતે જે નમસ્કાર કરીએ છીએ, તો જેને કહેવાય કે એ બંનેમાં જેમ ડિફરન્સ છે તેમ અહીંયા આગળ પણ આવી રીતે ડિફરન્સ જેને કહેવાય કે પાડવામાં આવ્યો છે, તો એમને એવી રીતે પંચાંગ નમસ્કાર કરવામાં આવે છે. કારણ કે અર્યંત ભગવાન નું પદ ઘણું ઊંચું છે, જીનેન્દ્ર ભગવાન ને ઘણું ઊંચું ના કહેવાય, એ સર્વોત્કૃષ્ટ પદ કહેવાય.
એટલે મેં મારા ભક્તિ ની અંદર સર્વોત્કૃષ્ટતા ઝુકાવી દીધી. સમજ્યા શું કેવા માંગુ છું? જો વિનય હોય ને, વિનય દાખલા તરીકે કરીએ ને, તો ભગવાન જોડે નો વિનય, એક મુનિરાજ જોડે નો વિનય, એક વ્રતિ શ્રાવક જોડે નો વિનય, એક અવ્રતિ શ્રાવક જોડે નો વિનય, અને એક સાધર્મી જોડે નો વિનય. હવે આ બધા નો જોડે આપણે એક જ સરખો વિનય હોય કે બધા જોડે અલગ અલગ વિનય હોય?
એટલે
કે બધા જોડે આપણો અલગ અલગ વિનય વિવેક હશે, બધા જોડે અલગ અલગ શબ્દ પ્રયોગ થી આપણે એ પ્રમાણે નો વાર્તાલાપ કરીશું. કેવાનો મતલબ તો કે છે કે આ બધાની અંદર જેનું જેનું જેવું પદ હોય તો એ પ્રમાણેનો બહારનો પણ ક્રિયાના માધ્યમથી, જેને કહેવાય કે આપણો યા તો વચનના માધ્યમથી કે એ પ્રમાણેનો વ્યવહાર જોવામાં આવે છે. એમ ત્યાં જીનેન્દ્ર ભગવાન સર્વોત્કૃષ્ટ છે, એટલા માટે ત્યાં આગળ આ પ્રમાણે નમસ્કાર કરીએ છીએ. મુનિ ભગવાન તો છે તો એમના નીચા પદમાં આવે છે, તો એમને આ પ્રમાણે નમસ્કાર કરવાના કીધા છે. કહેવાનો તાત્પર્ય એ છે કે જેની જેની જેવી પદવી છે, અને મૂળ તો આપણા ભાવ પર આધાર રાખે કે આપણે એવા સહજ એ પ્રમાણેના ભાવ જો થઈ જાય છે કે આપણે એ પ્રમાણે જેને કહેવાય કે નમસ્કાર પણ બારમાં એવી રીતે કરીએ છીએ. એ પદની અપેક્ષા એવા ભેદો પડી જાય છે. કહેવાનો મતલબ તો એ પ્રમાણે સમજવું. કહેવાનો મતલબ
તો સમય દ્રષ્ટિજીવને
ક્લિયર આટલું
કેવી રીતે આપણે નમસ્કાર
કરીએ? બરોબર છે. તમારો પ્રશ્ન એમ છે કે સમ્યક દ્રષ્ટિને આપણે નમસ્કાર કેવી રીતે કરવા? વાત એમ છે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક લેવા કે સમ્યક દ્રષ્ટિ મુનિરાજ લેવા? તો જો સમ્યક દ્રષ્ટિ મુનિરાજ હોય તો મુનિરાજ હોય તો મુનિરાજને મુનિરાજ જેવો નમસ્કાર કરવા, અને સમ્યક દ્રષ્ટિ શ્રાવક હોય તો શ્રાવકને શ્રાવક રીતે નમસ્કાર કરવા, જેમ આપણે સમજો કે ચરણ સ્પર્શ કરીએ છીએ વગેરે. કહેવાનો મતલબ તો વાત એમ છે કે એકચ્યુઅલી શું હોય છે કે આ બધું આપણા મનના અંદર રહેલા ભાવો સાથે આ બધા સંબંધો છે. મનના રહેલા ભાવો સાથે સંબંધ એટલે શું કે દાખલા તરીકે અરિયંત ભગવાન છે તેવી સમ્યક દ્રષ્ટિ છે, પરંતુ એમનું પૂજનીયનું સ્થાન કહેવાય. મુનિરાજ છે એ બી સમ્યક દ્રષ્ટિ છે, તો એમનું પણ પૂજનીયનું સ્થાન કહેવાય. તો એમને નમસ્કાર કરવાની વિધિ બતાવી. અચ્છા, આગળ તો આવશે દેવ પૂજા, તો દેવ પૂજા થાય અથવા તો મુનિરાજની પૂજા થાય, એમને તો અષ્ટદ્રવ્યથી આપણે પૂજા બી કરીશું, એ પ્રમાણેનો એમની જોડે ભક્તિ બતાવીશું સામે. આ બધું આપણે ગુણાનું વાત કરીએ છીએ. નમસ્કાર કરવા, પૂજા કરવી, ભક્તિ કરવી, આ બધું ગુણાનું વાત છે એમનું. તો કે છે કે આવી રીતે આપણે એમની જોડે અર્ઘ ચડાવીશું ને બધો વ્યવહાર કરીશું. હવે રહી વાત સમ્યક દ્રષ્ટિ, તો સમ્યક દ્રષ્ટિ શ્રાવક હોય તો એમને જેવો વ્યવહાર બહારનો પણ, જેવો અરિયંત ભગવાન જેવો અને સિદ્ધ ભગવાન જેવો અથવા તો આચાર્ય મુનિરાજ જોડે જાય છે, એવો વ્યવહાર શ્રાવક જોડે ન થાય અથવા તો કરવામાં આવતો નથી. આમાં સવાલ ઇન્સલ્ટનો કે નોન ઇન્સલ્ટનો નથી, સમજવા જેવી વાત છે. આમાં સવાલ પદ્ધતિનો છે. જેનો જેવું પદ હોય એ પ્રમાણે સમજો કે જગતની અંદર પણ એ જ પ્રમાણે એની જોડે વ્યવહાર કરવામાં આવે છે. જુઓ, એક વડાપ્રધાન હોય, પછી એના નીચે પણ કોઈ એક બીજાની કોઈ પોસ્ટ હોય. કહેવાનો મતલબ કોઈએ ગુરુ ખાતું શોધેલું હોય, કોઈએ વિદેશ પ્રધાન ફાઇનાન્સ મિનિસ્ટર હોય, કોઈ ફોરેન મિનિસ્ટર હોય, તો હવે બધા કેબિનેટના જ મેમ્બર કહેવાય. એમ હોવા છતાં પણ જેની જે જે પોસ્ટ છે એ પ્રમાણેનો વ્યવહાર જોવામાં આવે છે કે નહીં? એવી રીતે અહીંયા જે જે પદવીને લાયક છે તો એ પ્રમાણેનો એનો વ્યવહાર, અને મૂળ તો શું છે ખબર છે? મનની અંદર એનું એ પદ સમજવું એ અગત્યનું છે. કેવી રીતે મેં નમસ્કાર કર્યા એના કરતાં પણ મારા જ્ઞાનની અંદર એમનું પદ કેવી રીતે છે, એમનું પદ કેટલું ઊંચું છે, એના પછી કોનું પદ આવે, તો કહે છે કે મારા જ્ઞાનની અંદર આ પ્રમાણેના પદનો ખ્યાલ હોવો જરૂરી છે. એટલે સ્કૂલ મિલાવીને પ્રશ્ન એ થયો કે સમ્યક દ્રષ્ટિ હોય અને શ્રાવક સમ્યક દ્રષ્ટિ હોય તો એની જોડે પણ આપણે એક યથાયોગ્ય શ્રાવકની ભૂમિકામાં રહેલા જીવને યથાયોગ્ય જેવો વ્યવહાર કરતા હોઈએ આપણે એવો કરી શકીએ. પણ ખ્યાલ રાખવું કે જે પદનો જે ડિફરન્સ છે એ આપણા જ્ઞાનની અંદર હોવો જરૂરી છે. કેવાનો મતલબ ખ્યાલ આવે કે એક સામાન્ય નમસ્કાર કીધા છે ત્યાં આપણે પગે બી લાગીએ છીએ. હવે એમ તો આપણા માતા પિતા હશે, કોઈ વડીલ હશે, મોટા હશે, તો લોક વ્યવહારની અંદર પણ એ બધાને આપણે પગે લાગીશું કે નહીં? પરંતુ આપણે ક્યારે પણ આપણા ફાધરને આવી રીતે સાષ્ટાંગ નમસ્કાર કોઈએ કર્યા છે અથવા તો કોઈ કરે આવી રીતે મસ્તક ઝુકાવીને અને આ જે માથું નમાવીને? હું તો એમ કહું છું કે જેવા જીનેન્દ્ર ભગવાનની સામે જેવા ભાવ આવે એવા બોલો આપણા પિતાજીની સામે ઉભા રહીને પણ એવા ભાવ આવે પેલા તો કહો મને. આવે છે કોઈને? આવે એવો બટ નેચરલ છે, કોઈને ના આવે. તમે સમજા હું શું કેવા માંગુ છું? કેમ કે જે મોક્ષ માર્ગી જીવ છે એના પ્રત્યેનો વિનય વિવેક અને એ પ્રમાણેની મારી ક્રિયા શરીરાશ્રિત ક્રિયા ઝુકવાની એ સહજ એટલી બધી સહજતાથી ઝૂકી જાય છે. હકીકતમાં કરવું કરવું આ ભાષા છે, હકીકતમાં શ્રાવકને જીનેન્દ્ર ભગવાનને જોતા જ આટલો બધો ઝૂકી જાય છે ને. તો જીનાગમની અંદર એવી ભાષા વાપરવામાં આવી કે ભાઈ જીનેન્દ્ર ભગવાનને આવી રીતે નમસ્કાર કરવા, હકીકતમાં તો સહજ જ આટલો બધો ઝૂકી જાય છે. મૂળ વાત તો એ છે. તો મુનિરાજ જોડે આટલા આના પરિણામ બને છે, શ્રાવક જોડે આટલા પરિણામ બને છે. તો હકીકતમાં તો જેવા જેવા પરિણામ બને છે તો એવું એવું કરવાપણાની ભાષાની અંદર જીનાગમની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. ખ્યાલ આવે છે જરા?
બહુ સરસ, બહુ સરસ. હાજી,
હું જે કહું છું બધા સૈદ્ધાંતિક પોઈન્ટ પણ એ બધો ખ્યાલ આવે છે ને તમને લોકોને?
હાજી હાજી હા. નિયતિબેન ને કઈ સવાલ હતો?
હવે અમે અમેરિકામાં છે, અમારી પાસે થોડોક વિવેક ઓછો હોય છે. એસ્પેશિયલી હું મારી વાત કરું છું, કોઈની નહીં, કે ઈડર પહેરીને જઈએ. અમે હજુ સાડી તો અહીંયા હું તો અમે પહેરતી નથી, પણ માથે ઓળવાનો ભાવ જ નહીં આવે. ને હું ત્યાં હતી તો મને ઘણી વખત યાદ છે કે હું એમને જ મંદિરમાં આવતી દર્શન કરતી, પાછળથી કોઈ આંટી હોય તરત મારો ઓઢણી લઈને મારું માથું ઢાંકી દેતા. મારો ભાવ એવો ન હોય, હું અનાદાર કરું છું ભક્તો, પણ આ વિવેક અહીંયા રહીને રહ્યો નથી તો થોડુંક વાર લાગે છે સમજતા કે મેં કઈ ઇન્સલ્ટ કર્યું નથી તમારું નીલજભાઈ, તો તમે કેમ આવું સમજો છો? એક્ઝામ્પલ.
હા હા, બરોબર છે.
એટલે હું
તમારું એમ કેવું છે કે અમે અત્યારે સમજો કે ડ્રેસ, સાદી ભાષામાં તમારો પ્રશ્ન એવો છે કે અમે લોકો આ ડ્રેસ પહેરીને આવીએ છીએ, લેડીઝ લોકો, એટલે અમે જેટલો વિવેક અમે જીનેન્દ્ર ભગવાન ની સામે થવો જોઈએ એટલો કદાચ ઓછો વધતો થઈ જાય છે, એમ કહેવાનો મતલબ.
બધી યાત્રામાં મને અમુક લોકો ટોક્યું પણ છે, મને વાંધો નથી, આપણે શીખ્યા છે એમાંથી. ને હું પછી બહુ ધ્યાન પણ રાખતી કે મંદિરમાં આવું એ પહેલા માથું ઓઢી લઉં, પણ ઓલી અંદરથી એવો ભાવના આવે કે મને માથું ન ઓઢીને જ જવું છે. આઈ મીન ને ઘણી વખત હું ભૂલી પણ ગઈ છું તો પાછળથી કોઈ આંટી મને ઓળખતા નહીં હોય પણ તરત મારું ઓઢણી લેશે અને માથું ઓઢીને છે કે હું તો દર્શન કરતી હોય, એક્ઝામ્પલ.
હા બરોબર.
એટલે એવું નથી કે અવિવેક, પણ ત્યાંની આપણે ઇન્ડિયાની તમે જેમ કીધું એ બુલેરખંડ છે, માલવામાં છે, બધામાં આ સભ્યતા છે અને હોવી બરાબર છે કે આપણે ભગવાનની સામે ખુલ્લા માથે નહીં જવું.
તમે તો લેડીઝ ની વાત કરો છો, હું તો જેન્ટ્સ ની વાત કરું છું કે અમારે જેન્ટ્સ માં સમજો કે અમે લોકો જેને કહેવાય કે ધોતી દુપટ્ટો પહેરીને જીનેન્દ્ર ભગવાન નો અભિષેક કરીએ છીએ, સ્પર્શ કરીએ છીએ. અને હું જે તમને બુંદેલખંડ કહું છું ને, ત્યાં આગળ જે પૂજારી ભણાવવામાં આવે છે ને, તો જેને કહેવાય કે ધોતી દુપટ્ટો પહેરીને પૂજા ભણાવવામાં આવે છે. અને હું તો જોધપુર ગયો તો એકવાર, તો ત્યાં તો સમજી લો કે આ અર્ઘ છે ને પેન્ટ શર્ટ વાળાને તો અડવા બી નથી દેતા, કહેવાનો મતલબ. જેને કહેવાય કે હા, એ લોકોને સૂકો અર્ઘ આપે, સૂકો અર્ઘ ચડાવવાનો, અને ધોયેલો અર્ઘ છે ને જેને ધોતી દુપટ્ટો પહેર્યો હોય એ જ જેને કહેવાય કે એ આવી રીતે ચડાવે. હવે હું સાર રૂપમાં તમને વાત કહું, એકચ્યુઅલી આ બધી વસ્તુઓ કેવી છે બેન, ખબર છે? એક આ બધી જેને કહેવાય આ બધો ચરણાનિયોગનો વિષય છે. સૌથી પહેલાં તો એ સમજી લો કે આ ચરણાનિયોગનો એક આ વિષય છે. હવે દાખલા તરીકે તમે એમ કીધું કે મને અહીંયા આગળ સમજો કે અમે લોકો ડ્રેસ પહેરીએ છીએ, હું તમને કહેવા માંગુ છું કે અહીંયા આગળ તો હવે આજકાલ 60-70% છે ને ડ્રેસ પહેરતા થઈ ગયા છે. બહુ સમજવા જેવી વાત છે. હવે સમજો કે અહીંયાથી થોડું ઘણું શીખવાડવામાં આવે છે એટલે આવી રીતે જ કે દાખલા તરીકે ડ્રેસ પણ પહેરે છે તો કેટલાય ડ્રેસ પહેર્યા પછી પણ સમજો કે આવી રીતે કોઈ ઓળતું નથી, અને કદાચિત સમજો યાદ આવી જાય છે તો આવી રીતે ઓઢણી મૂકીને સમજો કે અહીંયા બી તમે જે કહેવા માંગો છો એવી સેમ પોઝિશન અહીંયા આગળ જ છે. હવે આ બધું શું છે ખબર છે? આ બધો કાળનો પ્રતાપ સમજવો, અહીંયા હોય કે ત્યાં હોય, કે સમજી લો કે ઘણીવાર એવું હોય છે કે એવો ભાવ નથી હોતો, પરંતુ કેવું છે કે આપણે એવી રીતે જ એવા માહોલમાં રહેતા છીએ એટલે જલ્દી એ વસ્તુ યાદ નથી આવતી. તેથી કરીને એવું બી નથી હોતો કે આપણને એમના પ્રત્યે અનાદર છે, પરંતુ જેને કહેવાય કે એવું જે કેટેગરી સંસ્કારમાં જેને કહીએ ને, સંસ્કારની અંદર પણ એવી તારતમ્યતા, તો કે જેની સંસ્કારની અંદર તારતમ્યતા, આ બધી બાહ્ય આચરણની તારતમ્યતા છે, હું એમ કેવા માંગુ છું, કદાચિત કોઈ ભૂલી જાય પણ જીનેન્દ્ર ભગવાન ની ભક્તિ એને વધારે બી હોય, અને કદાચિત કોઈ સમજો કે એટલો બહાર નો વિવેક તો કરે, પરંતુ બની શકે કે એના કરતા જીનેન્દ્ર ભગવાન ની ભક્તિ કદાચ એને એટલો પ્રમોદ અથવા તો બહુ ભાવ ઓછો આવતો હોય, એટલે એવું બી બની શકે છે. કહેવાનું તાત્પર્ય મારું શું છે કે એ બધી વસ્તુઓ એમ હોવા છતાં પણ, જેને કે હું એમ તો તમને ના કહી શકું કે ગૌણ છે એમાં ધ્યાન ન રાખવું જોઈએ. હું કદાચ એ જેને કહેવાય કે હું તમને આજે જયારે સમજો કે હું તમારા ક્લાસ લેતો હોઉં તો મારો એ શબ્દ પ્રયોગ તો ન જ નીકળે, એમ હોવા છતાં પણ સમજો કે મનનો વિવેક એ મહત્વ છે. બીજી વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે કદાચ આપણે એને ગૌણ કરી શકીએ. સમજાવું હું શું કે હું છૂટ નથી આપતો, મારો કે આ મારો જવાબ થોડો બહુ જવાબદારી વાળો છે, પરંતુ હું એટલું કહું કે આને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે કદાચ ગૌણ કરી શકીએ, પણ મનની મુખ્યતા હશે તો ઓટોમેટિકલી આજે મનની મુખ્યતા છે ને જીનેન્દ્ર ભગવાનની ભક્તિની મુખ્યતા છે, તો કાલે એ બહારની ચીજોમાં પણ તમને ફરક થતો જોવામાં આવશે, એનો કોઈ પ્રશ્ન નથી. કેવા
બરાબર વધારે, બાકી આ પંજાબી લોકો અને મુસ્લિમ લોકો હજુ અમેરિકામાં પણ માથું ઢાંકીને જે લોકો જાય છે,
પંજાબી
ભજન કીર્તન હોય છે તો બધાએ જ માથું ઢાંકવાનું હોય છે, જેન્ટ્સ હોય કે લેડીઝ હોય. હજુ અમેરિકામાં પણ અમે જ્યાં પણ જઈએ છીએ પંજાબીમાં હોય છે જ હજુ પણ.
બરોબર બરોબર, છે કે એક, હા હા
બોલો બોલો. આપણે આ રીત રિવાજ આવા થયા હોય એનું કારણ કદાચ એવું હોય શકે કે આપણે એવું માનીએ છીએ કે સ્ત્રીનું સૌંદર્ય જે છે તે સ્ત્રીના વાળમાં હોય છે, અને વિતરાગ ભગવાનની સામે જઈ અને શરીરનું સૌંદર્ય નો ત્યાગ અર્થે પણ એ વાળને ઢાંકા હોય સ્ત્રીએ, તો સ્ત્રીને પણ એવા ભાવ થાય કે જેમ વિતરાગ ભગવાનને હું જોઉં છું એવી રીતે મારા પણ વિતરાગ પરિણામ ઉત્પન્ન થાય. એટલે કે કારણ કે મારું સૌંદર્ય વિતરાગ ભગવાન આગળ શરીરનું સૌંદર્ય દેખવાનો કઈ મતલબ નથી થતો, એટલે કદાચ એવા ભાવાર્થે પણ પૂર્વમાં એવી આવા નીત નિયમ કર્યા હોય ને અત્યારે ચાલુ આવતું હોય પણ કદાચ.
હા હા બરોબર, એટલે હું તમારો ભાવ સમજી શકું છું, તમારા જ ભાવને હું કઈક થોડું સમજેલું સાર રૂપમાં એટલું કહી શકું કે વાત એમ છે કે જીનેન્દ્ર ભગવાનની સામે સમજો કોઈ લેડીઝ જાય તો એના સર્વ અંગ મુખ્યતાથી ચક્ષુને છોડીને, વાત છે એક જનરલ સમજવું પછી એને હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં સમજવું, પણ એના સર્વ અંગ ઢાંકેલા હોય, બીજી ભાષામાં સાદી ભાષામાં એમ કહીએ તો, ખ્યાલ આવ્યો કહેવાનો મતલબ? એ તમારા જ માંથી જ હું થોડોક ભાવ કાઢીને મેં આ વાત કરી છે, એટલે સમજો કે ભાઈ મસ્તક પણ ઢાંકેલું હોય એમ કહેવાનો મતલબ, બરોબર કે નહીં? એટલે આ બધી વસ્તુ કેવી છે કે હાર્ડ એન્ડ ફાસ્ટ ન સમજવી, પણ આ રીતિ રિવાજ સમજવા કે એક પહેલેથી પ્રથા આપણી સંસ્કૃતિ પ્રમાણે કઈ ચાલી આવી છે, કે આવી રીતે સમજો કે સર્વ અંગ ઢાંકીને આવી રીતે જીનેન્દ્ર ભગવાનની સામે આપણે જઈને દર્શન કરવા ઇત્યાદિ વગેરે વગેરે. આ એક પ્રણાલિકા છે જેને કહેવાય કે એક વિવેક છે, આપણે જેને કહેવાય તમે એને સમજી શકો છો બીજા શબ્દમાં, એને શું કહું કહેવાનો મતલબ કે સમજો કે આવી રીતે જો વાત એમ છે કે જેમ ચરણાનિયોગની અંદર એક ધર્મની અંદર સમજો કે અમુક ક્રિયાઓ જોવામાં આવે છે, એવી રીતે લૌકિકમાં પણ એની કેટલીક ક્રિયાઓ હોય છે, તો એ લૌકિક ક્રિયાઓમાં પણ એની માન મર્યાદા રીતિ રિવાજ એ બધું જોવામાં આવે છે. હવે એ કેવું છે કે દેશ અનુસાર સમજો થોડો ઘણો એ ફરક રહેવાનો તે રહેવાનો કહેવાનો મતલબ. એટલે ચાલતા પ્રકરણની અંદર હું વાત એટલું સમજું કે આ બધા ચીજોની પાછળ પણ વિનય અને ભક્તિ મુખ્ય કરવી, અને એ મુખ્ય છે. અને આપણે હવે આગળ શું સુધારો કરી શકીએ કે ભાઈ કદાચ તમે ડ્રેસ પહેરતા હોય તો ઓઢણી માથા પર રાખવાની એક હેબિટ પાડી દેવી, કે તેથી સમજો કે યાદ રહે. હવે હેબિટ કરશો ભલે બે વાર ભૂલી જઈએ તો વળી પાછું ભૂલી ગઈએ તો ફરીથી યાદ કરીને કરવાનું, એમ કરતા કરતા એની પ્રેક્ટિસ થઈ જશે કહેવાનો મતલબ, વાત છે કહેવાનો મતલબ? તો આપણી પાસે હવે ઉપાય આ છે કે ભાઈ તમે જે માહોલમાં રહો છો તો ત્યાં એ બને એટલો આપણે કેટલો વિવેક કરી શકીએ એનું ધ્યાન રાખવાનું, બસ. એનાથી વિશેષ આપણે મતલબ એની અંદર કોઈ એમાં કોઈ ધર્મ સાથે વિશેષ કોઈ સંકળાયેલી વસ્તુ નથી, પણ એક બહારનો વિવેક આવો હોય એમ આપણે એટલું આપણે એને સમજી શકીએ.
બરાબર,
ખ્યાલ આવ્યો ભાઈ? જેમ કારણ કે આપણે સમજો શરૂઆતમાં સ્નાનની બી વાત કરી કેમ, અથવા તો સમજો શરૂઆતની અંદર હાથ પગ બી ધોવાની કેમ, તો એ બધી ચીજો પણ આની પાછળ જ સંબંધિત છે એમ કહેવાનો મતલબ. કે મેં ગમે તેવા વસ્ત્ર પહેર્યા સમજો એક બહુ સમજવાય, અમારે જેન્ટ્સમાં પણ આ પ્રોબ્લેમ છે કે હું સમજો પેન્ટ શર્ટ પહેરીને હું પૂજા ભણાવું અને હું ધોતી દુપટ્ટાની અંદર પૂજા ભણાવું, તો કે બંનેની અંદર મને પરિણામોમાં જે ફરક પડશે ને એ આસમાન જમીનનો મને પોતાને જ ખબર પડશે, કોઈ મને શું કે. મને પોતાને ખ્યાલ આવે છે કે જે ધોતી દુપટ્ટો પહેરીને એ વસ્ત્ર પહેરીને સમજો કે હું એ જીનેન્દ્ર ભગવાનની પૂજા અભિષેક કરું અને પૂજા બનાવું અને ગ્રહસ્થ દશામાં રહેલા કપડાના પહેરીને હું સમજો કે પૂજા બનાવું ને તો બંનેના ભાવોની અંદર જે ફરક પડે છે તે પડે છે એમ. તો આ બધી વાતની અંદર મૂળ શું છે ખબર છે? જિનેન્દ્ર ભગવાનના દર્શન માટે આ બધી ચીજોની અંદર આ કપડાથી માંડીને ઉઠક બેઠકથી માંડીને અથવા તો હાથ પગ ધોવાથી માંડીને આ બધી ચીજની અંદર એક જ ચીજનો ખ્યાલ રાખવાની છે કે મનની એકાગ્રતા. આપણું મન, આપણા મનની અંદર નિર્મલતા પ્રગટ થાય, વિશુદ્ધિ પ્રગટ થાય અને એવું બહારથી પણ એક વ્યવસ્થિત આપણું જેને કહેવાય યુનિફોર્મ અને એક અંતરંગના પરિણામોની અંદર પણ આપણા એવા પરિણામ, આપણા વિચાર, તો એ બંનેને વ્યવસ્થિત કરીને કોઈ પણ રીતે હું મારા પરિણામોને નિર્મલ કેવી રીતે લાવું, તો નિર્મલતા માટે આપણે જે કરી શકીએ એ કરવાનું કહેવાનો મતલબ મૂળ મુદ્દાની વાત આ છે. ખ્યાલ આવ્યો ભાઈ બધાને? કારણ કે જોવો હવે હવે તમને એક બીજો બી કહું, દાખલા તરીકે સમજો કે અમે લોકો જેન્ટ્સ કપડાં છે તો એ અમારા બીજા બી બધા હશે કે બની શકે કે બીજા મટીરિયલના પણ હોય, પણ ધોતી દુપટ્ટો છે એ આપણે કોટનનો જ પહેરવાનો કીધો છે. જે કોટન હોય ને પ્યોર કોટન, કે પ્યોર કોટનના જ આપણે ધોતી અને દુપટ્ટા, અને એના બી કલર ફિક્સ છે, યા તો વ્હાઈટ યા તો આપણે પિતાંબર કલર, મતલબ આપણે કેસરી કલર. આ બધું કેમ છે? આ બધું આ બધું સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બીજા ભડક કલર ના ચાલે, જેનાથી રાગાથી ભાવોની તીવ્રતા થાય એવા કલર ના જોઈએ. અને કોટનનું કપડું કેમ? કારણ કે સમજો કે બીજા બધી મટીરિયલની અંદર હિંસાત્મક પદાર્થોથી અથવા તો હિંસાત્મક પ્રવૃત્તિથી બનાવવામાં આવે, ત્યારે આ બહુ ઓછી હિંસાથી આ કાપડ ઇત્યાદિ સમજો કોટનનું એ વસ્ત્ર બનાવવામાં આવે છે. માટે સમજો કે એવા કોટનના ધોતી દુપટ્ટા સમજો અને આ જ કલરવાળા એવા વસ્ત્રો પહેરીને શ્રાવકો જેને કહેવાય કે એ અભિષેક આદિ બધી ક્રિયાઓ કરે. આવી કેટલા કેટલા કારણો આની પાછળ આ પ્રમાણે હોય છે કહેવાનો મતલબ. એમ તો પહેલાના જમાનાની અંદર બેન પુરુષો માટે વ્હાઈટ માટે કીધા હતા અને બહેનો માટે સમજો કે આપણે આ કેસરી કલરની આવી રીતે સાડીઓ, તો એ પ્રમાણે પણ કીધું. હવે આ બધી ચીજો કેવું છે કે જેમ જેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બદલાતા જાય ને એમાં આની અંદર પણ ફરક આવતો રહેવાનો. આ બધી ચીજ કેમ? એક સહજ એવા પરિણામની મતલબ કે મુખ્યતા અર્થે એક આપણો આવો વેશ બને, એક આપણે કોઈ વિશેષ સ્થાનમાં ગયા છીએ તો એક વિશેષ સ્થાનની અંદર વિશેષ કપડાં પહેરીને અને વિશેષ ક્રિયાઓ જો કરવામાં આવે તો આપણા મન પણ એ પ્રમાણે વિશેષ રૂપથી જોડાય છે. આપણને પણ એમ લાગે કે હા ભાઈ જો મેં કપડાં મેં બદલ્યા હોય ને તો મને બી એમ થયું કે હું ઘરથી અલગ કોઈ એક અલગ વિશેષ સ્થાનમાં ગયો છું. તો આ બધું મનોવૈજ્ઞાનિક છે કે મને ડબમાં એમ લાગે, મને પોતાને એમ લાગે કે હું પણ કંઈક અલગ જગ્યાએ ગયેલો છું, મેં પણ આજે કોઈક આવી સુંદર ક્રિયા કરી છે, મેં પણ જિનેન્દ્ર ભગવાનને સ્પર્શ કર્યા છે. તો મારા મનને પણ સમજાવવા માટે આવા બધા બી ફેરફારો જેને કહેવાય કે કરવામાં આવે છે, અને મારા માઇન્ડને પણ એક આ મૂડ બનાવું છું. સમજો આ બધી ચીજોથી લઈને શું બનાવીએ છીએ આપણે, જિનેન્દ્ર ભગવાનના કોન્ટેક્ટમાં રહીને એક ધર્મનો મૂળ બનાવવા માટે પણ એક આવું વાતાવરણ, બાહ્ય વાતાવરણ પણ ઊભું કરવામાં આવે છે અને જોવામાં પણ આવે છે. ખ્યાલ આવે બધાને? બે ચાર પ્રશ્ન છે એ હું નેક્સ્ટ ટાઈમ લઈશ, અને તમારો જીવ અજીવ નો પાઠ થઈ ગયો છે બરાબર ને?
હાજી હા હા,
જીવ અજીવ અને પછી બીજો દિનચર્યા થઈ ગયો છે.
હા દિનચર્યા પણ થઈ ગયો છે.
અને ભગવાન આદિના ભગવાન આદિનાથ વિશે હું લઈશ, મારી એની બી ભાવના છે, તો એ આપણે નેક્સ્ટ સન્ડે આપણો આટલો કોર્સ પૂરો કરીશું કેવાનું.
બરાબર,
એના સિવાય બીજા બી તમારે કોઈ ક્વેશ્ચન આન્સર હશે તો એનો ખુલાસો આપણે એ વખતે કરીશું નેક્સ્ટ સન્ડે.
ઓકે ઓકે, જીન સ્વાનુભૂતિ સે ખીરી મમ સ્વાનુભૂતિ મધિગીરી શ્રી વિમલ ધારા જૈન શ્રુત આનંદ અમૃત સે ભરી સમતા પ્રવાહ બહાવતી રાગાદિ વિકલ્પ તોરી કે મા સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ મે જોરી કે. નવ નવકાર મંત્ર. જય જીનેન્દ્ર બધાને, મળીએ નેક્સ્ટ ટાઈમ.